તારીખ 18/9/1998 શ્રી મદરાજચંદ્ર પત્રાંક 223 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 700
પત્ર 223માં ચાલે છે પાનું 276 બીજા પેરેગ્રાફથી આપે એકવાર ભક્તિના સંબંધમાં પ્રશ્ન કર્યો હતો તે સંબંધમાં વધારે વાત તો સમાગમે થઈ શકે તેમ છે અને ઘણું કરીને બધી વાતને માટે સમાગમ ઠીક લાગે છે કેમ કે પ્રત્યક્ષ યોગ જેવો તો કોઈ બીજો પ્રસંગ છે નહીં એની અવેજીમાં એની બદલીમાં કામ આવી શકે એવી તો કોઈ વાત નથી તો પણ ઘણો જ ટૂંકો ઉત્તર લખું છું એક પેરેગ્રાફ લખ્યો છે બહુ સરસ લખ્યો છે ટૂંકો લખ્યો છે પણ લખ્યો છે ઘણું અંદર પરમાત્મા અને આત્માનું એક રૂપ થઈ જવું તે પરાભક્તિની છેવટની હદ છે પરમાત્મા એટલે પોતાનું સ્વરૂપ મૂળ સ્વરૂપ અને આત્મા એટલે આત્મ પરિણતિ એ આત્મા છે બંને એકાકાર થાય એટલે અભેદભાવ થાય નિર્વિકલ્પ દશા થાય એ આશ્ચર્ય ચિહ્ન મૂક્યું છે એકરૂપ થઈ જવું એ આશ્ચર્ય ચિહ્ન મૂક્યું છે એ આશ્ચર્યકારી દશા છે બધા જ સર્વ પર દ્રવ્યોથી સમસ્ત પર દ્રવ્યો અને પરભાવોથી સંબંધ કાપીને સર્વનો સંગ છોડીને એ અસંગ દશા ઉત્પન્ન થાય છે અંદરમાં જે આત્મા છે પરમ તત્વ પરમાત્મ તત્વ પરમ આત્મ તત્વ છે એ સ્વરૂપથી અસંગ તત્વ છે સ્વરૂપથી જ અસંગ તત્વ છે એમાં એકાકાર થયેલી દશા તે પણ અસંગ દશા છે તે પરાભક્તિની છેવટની હદ છે આત્માએ પરમાત્માની ભક્તિ કરી એવી ભક્તિ કરી અનન્ય ભક્તિ કરી અભેદ ભક્તિ કરી અને છેવટની પરાભક્તિ એટલે સર્વોત્કૃષ્ટ પરમ એનાથી આગળ કોઈ નહીં એવી ચરમસીમાને પ્રાપ્ત એવી છેલ્લી હદની એ ભક્તિની છેવટની હદ છે આગળ પછી કોઈથી આગળ કોઈ બીજી ભક્તિ નથી પછી આત્મા સ્વરૂપમાં લીન થઈ જાય એવી જે સ્વરૂપની નિશ્ચય ભક્તિ નિજ સિદ્ધપદની ભક્તિ એ સિદ્ધ ભક્તિ છે નિશ્ચય સિદ્ધ ભક્તિ છે એથી આગળ કોઈ ભક્તિનું સ્વરૂપ નથી એક એ જ લઈ રહેવી તે પરાભક્તિ છે અને એવી લઈ રહેવી પાછી ભલે વિકલ્પમાં આવી જાય પણ એની લઈ ચાલુ રહેવી એટલે જે અતિશય મહિમાથી અભેદભાવ થયો તેવો અતિશય મહિમા જળવાઈ રહેવો પરિણતિમાં જળવાઈ રહેવો તો એની લય ચાલુ રહે છે તે પરાભક્તિ છે હા અભેદ ભક્તિ પરાભક્તિ એટલે ભક્તિની છેલ્લી હદે પછી આગળ કોઈ નથી પરમ ભક્તિ કયો पराभक्ति की ओर, सर्वोत्कृष्ट भक्ति की ओर, परम उत्कृष्ट भक्ति की ओर आ भक्ति नु छेल्लू स्वरूप ज आ छे। एना उपर भागवत नो एमने दृष्टांत आप्यो छे कि परम महात्म्या गोपांगनाओ महात्मा वासुदेव नी भक्ति मा एज प्रकारे रही हती। विशेषण के भी खूबी थी वापरा छे, गोपांगना ने परम महात्मा शब्द वापरो छे अने श्रीकृष्ण वासुदेव ने खाली महात्मा शब्द वापरो छे। भक्ति नो महिमा કરવો છે અને કોને કરાવવો છે કે જેને એ ભક્તિ આવવી જરૂરી છે એને કરાવવો છે, એટલે એને એ જોવાની જરૂર છે। ભક્તિ સમજવી હોય તો એને શ્રીકૃષ્ણને જોવાની જરૂર નથી, એને ગોપાંગનાને જોવાની જરૂર છે એમ કહે છે, તો એ ભક્તિ સમજી શકે કે ભક્તિ શું ચીજ છે। કેમ કે શ્રીકૃષ્ણ તો કંઈ ભક્તિ કરતા નહોતા કોઈને, એમાં ક્યાંથી ભક્તિ સમજશે, સમજવાવાળા ગોપીઓને જોશે તો ભક્તિ શું કહેવાય એ ખબર પડે, કેમ કે એ પ્રત્યક્ષ પરિણમન છે માટે, એના માટે એ પરમ મહાત્મા છે, ઓલા ખાલી મહાત્મા છે। શું એવી લખવામાં વિચક્ષણતા કેટલી વાપરી છે, શું પરિણમન એને પ્રત્યક્ષ દેખાય તો એના માટે વધારે ઉપયોગી છે। જ્ઞાન દશાને તો એ સમજવાને યોગ્ય નથી, જ્ઞાની ની સામે જઈને શું કરશે, એ તો કઈ સમજશે તો નહીં, એ ક્યાંય દેખાવાનું નથી, એને પ્રયોજન ભૂતિ છે અને એનું પ્રેક્ટિકલ નોલેજનું નિમિત્ત છે, નહીતર તો ઉપદેશમાં ઘણી વાતો છે એ બધી થિયરિટિકલ છે અને આ જ્ઞાન પ્રેક્ટિકલ નોલેજનું છે, થિયરિટિકલ નોલેજનું નથી। એટલે એ શબ્દ વાપર્યો છે, બહુ હેતુથી વાપર્યો છે એ શબ્દને। સીધી જાય તો આવી જ જાય ને, તો મેં અધ્યાત્મ દશાનું વર્ણન શું કરવા, શાસ્ત્રમાં આવે છે મહિમા વાળું, સમ્યક દર્શન આવું હોય, મુનિ દશા આવી હોય, કેવળ જ્ઞાન આવું હોય, કે એ બધી પર્યાયો સ્વરૂપની ભક્તિ કરે છે, તો જેનો તમે મહિમા કરો છો એ કોઈ બીજાનો મહિમા કરે છે, ઓટોમેટિક એનો મહિમા વધારે છે, એમ આવી ગયું કે ન આવ્યું? જે કંપનીનો મેં નોકર કરોડપતિ હોય, ક્લાર્ક કરોડપતિ હોય, એ કંપનીનો શેઠની પાસે કેટલા પૈસા હશે? એ કરોડપતિને થઈને હજી એની નોકરી કરે છે, તો એના શેઠ પાસે કેટલા પૈસા હશે? કે જેનો માણસ મહેતામાં મહેતો જે નામું લખવાવાળો એ કરોડપતિ થઈ ગયો હોય, એટલા બધા પૈસા એને આપતો હોય એનો પગારના, કે એને ખાતા પીતા વધારો એટલો વધે કે કરોડપતિ થઈ જાય, તો એ આપનાર પાસે કેટલા પૈસા હશે? ઓટોમેટિક આવી ગયું કે ન આવી ગયું? એના શેઠનો વૈભવ બતાવવા માટે એમ કહી શકાય ને? આમાં આવે છે ને ધનાભાળી ધનાશાળી ભદ્રની વાત નથી આવતી પેગમ્બરમાં? હા, એટલા બધા એ શ્રીમંત હતા શ્રેણિક રાજાના વખતમાં, કે રાજાને ખબર નહોતી કે આટલો બધો શ્રીમંત મારા શહેરમાં વસે છે, મારા રાજમાં વસે છે, રત્ન કામળ વેચવા આવ્યો, કે ભાઈ આ રત્ન કામળ મારી પાસે 8 છે, ને એક એક ને હવા હવા લાખ રૂપિયા કે એવું કંઈક, હવા લાખ સોના મોર, હવા લાખ સોના મોર, એટલી બધી રત્નો અંદર જેડ્યા છે, 1.25 લાખ સોનામર એક ના લાગે, હું 10 લાખ સોનામરની 8 કામણી વેચવાની છે. રાજા કે મારે લેવી, એવો ખર્ચો કરવાનો મુખ નથી કાંઈ. પછી આ શેઠે લઈ લીધી. શેઠને હોળ રાણી હતી, હોળ પત્ની હતી. હા, તેને એમ કીધું, ભાઈ એમ કરો ને આ નાબામાં વાપરી નાખજો ને, અડધી અડધી કરી નાખો, 8 જ છે એની પાસે, વધારે વેચવામાં છે નહીં, તમે હોળ જણીએ છો, નાવાના કામમાં આવે એવી છે. શું 1.25 લાખની રત્નો કમળ નાવાના કામમાં આવે એવું છે. એ જ માનો શ્રીમંતોને એવું હતું કે જે કપડું નાવામાં વાપરે એ નોકર લઈ જાય, વાણન કે જે કોઈ હોય ને લઈ જાય, એ ધોઈને ફરીને બીજે દિવસે નાવામાં ન વાપરાય, રોજે રોજનું નોકરોને દઈ દેવાનો. કે તમે એકની બે કરી અને નાવામાં વાપરી નાખજો, નોકરોને આપી દેજો, એને પાસે પૈસો કેટલો હશે. એવી રીતે એની સંપત્તિ બતાવી છે. શું રાજાને નવાઈ લાગી કે આવા શેઠિયાઓ મારા રાજમાં વસે છે ખરા, જે હું ખરીદતો નથી એ ખરીદે છે, એમ નહીં ખરીદીને એક દિવસ વાપરીને નાખી દે છે, એ તો એનો હિસાબ નથી કાંઈ પૈસાનો, 10 લાખ સોનામરનો એનો કોઈ હિસાબ જ નથી. એ એક સંપત્તિ બતાવવાની પદ્ધતિ છે. એમ જો ગોપાંગનાને પરમ ગોપીઓને પરમ મહાત્મા કહીએ તો શ્રીકૃષ્ણનું મહાત્મ કેટલું એ કહેવાની જરૂર નથી, કેમ કે એની બહેની એનું ભજન કરે છે. શું એવી રીતે આવી જાય છે. એવી જ વાત છે. હવે બહુ અધ્યાત્મની જરા ગૂઢ વાત કરી છે, સિદ્ધાંતિક વાત કરી છે. અધ્યાત્મનો બહુ સારો સિદ્ધાંત ભક્તિના પ્રકરણમાં અહીંયા મૂક્યો છે એમણે. પરમાત્માને નિરંજન અને નિર્દેહ રૂપે ચિંતવે જીવને એ લઈ આવવી વિકટ છે. અંદર જે પરમાત્મા બિરાજે છે એ તો નિરંજન નિરાકાર છે, નિર્દેહ એટલે દેહનો આકાર એને નથી, તો નિરંજન નિરાકાર છે. શું એનું ચિંતવન કરીને એના એક લયમાં રહેવું એ તો ઘણું વિકટ કામ છે. એવી રીતે સીધું કામ થઈ શકતું નથી, એવું કોઈ કરવા જાય તો એવું થતું નથી. એટલા માટે જ જેને પરમાત્માનો સાક્ષાત્કાર થયો છે એવો દેહધારી પરમાત્મા તે પરમ ભક્તિનું કારણ છે. એવા દેહધારી તે સત્પુરુષ અહીંયા ન કીધું, એને જ્ઞાનીને જ પરમાત્મા કીધા એને. શું એટલા માટે જેને પરમાત્માનો સાક્ષાત્કાર થયો છે એવો દેહધારી જે જ્ઞાની છે એને અહીંયા પરમાત્મા કહે છે, કેમ કે એમાં એને પરમાત્માના દર્શન કરાવવા છે, અથવા એ જોશે ત્યારે એને એ પરમાત્મા સ્વરૂપે જોશે. એવો એક પ્રકાર ઓળખાણના સમયે આવે છે. જ્યારે કોઈ જ્ઞાની પુરુષ ઓળખાય છે ત્યારે આ પ્રકારે ઓળખાય છે એમ કહેવું છે, ને પછી એની ભક્તિ પરાભક્તિની જેમ ઊભી થાય છે. શું કહ્યું કે જેને એટલા માટે જેને પરમાત્માનો સાક્ષાત્કાર થયો છે એવો દેહધારી પરમાત્મા તે મુમુક્ષુને પરાભક્તિનું પરમ કારણ છે, એકમાત્ર કારણ છે. તે જ્ઞાની પુરુષના, હવે જ્ઞાની પુરુષ શબ્દ વાપર્યો, પહેલા નો વાપર્યો, તે જ્ઞાની પુરુષના સર્વ ચારિત્રમાં એટલે સર્વ પરિણમનમાં સર્વ આચરણમાં ઐક્ય ભાવનો લક્ષ્ય થવાથી શું તેમાં તેના હૃદયમાં બિરાજમાન પરમાત્માનો ઐક્ય ભાવ હોય છે. શું ઐક્ય ભાવ એટલે અભિન્ન ભાવ, ઐક્ય ભાવ એટલે અભિન્ન ભાવ, એટલો એના પ્રત્યે ભાવ આવે, એટલો બધો ભાવ આવે, એટલો બધો ભાવ આવે. શું એના સર્વ આચરણમાં ઐક્ય ભાવનો લક્ષ થવાથી, એ વાત લક્ષ ઉપર આવી જવાથી, એની જે પરિણતિમાં બિરાજમાન જે પરમાત્મા છે ત્યાં સુધીનો ઐક્ય ભાવ થાય છે. એવી રીતે પરાભક્તિની લય ઉત્પન્ન થાય છે. ઐક્ય ભાવ હોય છે અને એ જ પરાભક્તિ છે. અહીંયા મુમુક્ષુને પહેલી પરાભક્તિ આવી ઉત્પન્ન થાય છે, પછી આત્માની પરાભક્તિ ઉત્પન્ન થાય છે. સિદ્ધિ કોઈને થઈ શકે નહીં. અને એ જ પરાભક્તિ છે. જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી. સિદ્ધાંત થાય પોતે જ્ઞાની છે, છદ્મસ્ત છે, અને પરમાત્મા છે, તેરમા ગુણ સ્થાને છદ્મસ્ત દશાને પાર કરી ગયેલા, એને પરમાત્મા કહેવાય એમ નથી. એ અંતર છૂટી ગયું. 14 ગુણ સ્થાન જાણવાનો વિષય છે, આદરવાનો વિષય આ છે. ઐક્ય ભાવ એટલે અભિન્ન ભાવ. એટલે એના દરેક પરિણમનમાં એને ખૂબ જ ભાવ આવે. ઐક્ય ભાવ એટલે ખૂબ જ ભાવ આવે. અભિન્ન ભાવ થયો છે ને એટલે ખૂબ જ ભાવ આવે. આપણે દ્રષ્ટાંતથી લેતા કે બાળક ઉપર બહુ પ્રેમ હોય તો એ એક અક્ષર બોલે ને ત્યાં રાજી રાજી થઈ જાય એના મા બાપ. એટલે આ તો દ બોલે છે, આ તો પ બોલે છે, શું પછી બેસતા શીખે તો કે તું બરાબર બેસે છે, દડી નથી જતો હવે બરાબર બેસે છે. થોડી જરાક ઊભા રહેતા શીખતો હે હા તો ઊભા રહે છે. હા એવી એક એક આચરણમાં એના શું ઊંધો પડે તો લે તો ઊંધો પડે છે, પડખું ફરે તો પડખું ફરી જાય છે. હા હવે એમાં કઈ મોટી વાત હતી? બાળકને શું આવડો, પડખું ફરે, ઊંધો ફરે તો કાંઈક તો થાય જ ને. પણ એને કેવો મહિમા આવે છે. હે ઊંધા રસ લઈને કંઈ ઝેર નથી પીધા, બહુ ઝેર પીવામાં કંઈ બાકી નથી રાખ્યો. અમે હોળી વાત લઈએ છે કે એના એક એક પરિણમનમાં, એક એક આચરણમાં, એક એક ચેષ્ટામાં, એક એક વિકલ્પમાં એને એવો જ ભાવ આવે, બહુ ઐક્ય ભાવ આવે. ત્યાંથી એને એનું પરિણમન ઠેઠ પરમાત્મા, એનો નિજ અંદર અંતરમાં બિરાજમાન જે પરમાત્મા છે ત્યાં સુધી પહોંચે છે, પછી પહોંચે છે. શું પછી એને એમ લાગે છે કે જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી. કેમ અંતર નથી? એનું લોજિક પણ છે કે પરમાત્મા છે એના નિમિત્તે સંસારી જીવ તરી જાય છે. પરમાત્માના નિમિત્તે સંસારી જીવ તરી જાય છે. એના દર્શનથી પરમાત્માના દર્શન થાય છે, એની વાણીથી પરમાત્માના દર્શન થાય છે. તો આના દર્શનથી પણ એમ જ થયો, તરી જવાનો. જેને જ્ઞાનીમાં પરમાત્માના દર્શન થયા એની વાણીથી ને એના દર્શનથી તરી જવાનો. તો અહીંયા એમ જ થવાનું ને અહીંયા એમ જ થવાનું, શું ફરક રહ્યો? ફરક તો કાંઈ ન રહ્યો. જે કામ ખરેખર પરમાત્માથી થવાનું હતું એ જ આ પરમાત્માથી, આ જ્ઞાની અને આત્માથી થયું. શું તો ધર્માત્મા કયો કે પરમાત્મા કયો, બે વાત તો એક જ થઈ ગઈ. ઓલા પરમાત્મા ને આ ધર્માત્મા છે, પણ આ ધર્માત્મા જે પરમાત્માથી કામ થયું તે ધર્માત્માથી થયું, માટે બે પરમાત્મા એના માટે તો પરમાત્મા થયા. એક ન્યાય તો સુગાનીજીએ તો એથી વધારે ન્યાય કાઢ્યો. શું કે ગુરુદેવ તો મારા માટે અનંત તીર્થંકરોથી અધિક છે, એક તીર્થંકરથી નહીં. કેમ કે આ જીવ પરિભ્રમણ કરતા 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 અનંત તીર્થંકરોના સમોસરણમાં જઈને ખાલી હાથે પાછો આવ્યો છે. મારું કામ અહીંથી થયું જે અનંત તીર્થંકરોના સમોસરણમાં કામ નહોતું થયું, એ મારું કામ આ ગુરુદેવથી થયું, માટે મારાથી મારે તો અનંત તીર્થંકરોથી અધિક છે. એનો દ્રષ્ટાંત આપ્યો કે જગતમાં કરોડોપતિ અબજોપતિ ઘણાય હશે, મને જે લખપતિએ ખરે વખતે મદદ કરીને કરોડપતિ અબજપતિ બનાવી દીધો, એ મારા માટે દુનિયાના બધા અબજપતિ કરતાં વધારે છે. કેમ કે મને કોઈ મારા સામું જોયું નહોતું, આણે મારા સામું જોયું. અને બચાવે એનું નામ જ ભગવાન કહેવાય છે. ઓલા પથ્થરને ભગવાન શું કરો, એમાં એને ખબર છે એક્સિડન્ટ થયો તો એમાંથી દ્રષ્ટાંત લઈએ છીએ ને આપણે. આ લોકો આગ્રાથી આવતા હતા ત્યાં માઉન્ટ આબુને આપણે શિબિરમાં, એમ ટ્રક સાથે બસ અથડાઈ જાય એમ હતો અને ઘણા મરી જાય એવું હતું. વચ્ચે કોઈ એવો મોટો પથ્થર આવ્યો, એક્સિડન્ટ થતો બંધ થઈ ગયો, એક્સિડન્ટ ન થયો. બધાને એમ થયું મરી ગયા, એમાંથી થયું નાના બચી ગયા, મરી ગયા નથી, પણ એક સેકન્ડ પછી ખબર પડી કે મરી ગયા નથી, બચી ગયા છે. કે શું બધા નીચે ઉતરીને જોયું કેમ કરતા આમ બચ્યા, તો કે આ વચ્ચે પથ્થરો આવી ગયો, એમાં તો કે આ પથ્થરો નથી, આ ભગવાન છે, નહીતર આપણે ન બચાવવા. લઈ ગયા, હે પથ્થરો લઈ ગયા, ભગવાન માનીને લઈ ગયા. અને એ બચે એને ખબર પડે છે, બચે એને ખબર પડે છે કે બચાવનાર ભગવાન છે. એ તો એ પ્રસંગમાંથી જે પસાર ન થયો હોય એને બચવું શું એ જ ખબર નથી હોતી. એમ આ જીવ સંસાર સમુદ્રના મધ્યમાં ગળકા ખાઈ રહ્યો છે, ડૂબી રહ્યો છે. ડૂબતા પહેલાં ગળકા ખાઈ જાય, પાણી પીવાઈ જાય, માણસ તરતા તરતા થાકી ગયો હોય, ડૂબતા પહેલાં ગળકા ખાઈ જાય એટલે પાણી પીવાઈ જાય, શરીરનું વજન વધી જાય અને જાય તળીએ એકવાર, પછી મળદું થઈને ઉપર આવે એ બીજી વાત છે, પણ ડૂબી જાય, મરી જાય. એ ગળકા ખાતો હોય ને એ વખતે એને કોઈ હાથ પકડીને બેસાડી દે ને વાણમાં, હા વાણમાં નહીં, એક લાકડું એનું મોટું મોકલી દે ને જેને પકડીને કાંઠે પહોંચી જાય ને, તો એ લાકડા નહીં ભગવાન જ માને, એને લાકડું ન માને પછી. હા કેમ કે એ બચ્યો, એ કેવી રીતે બચ્યો, મોતના મુખમાંથી પાછો આવ્યો એને ખબર પડે છે. એમ જેને આવો યોગ બને છે એને આત્મયોગ કહે છે, આત્મકલ્યાણકારી યોગ એને આત્મયોગ કહે છે. એ યોગ જેને ભજે છે એને એ વાતની સમજણ આવે છે કે મને બચાવનાર એટલે કોણ, એને માણસ નથી દેખાતા, ઓલાને લાકડું કે પથ્થર નથી દેખાતો એમ. અને માણસ સાતો સચેતન પદાર્થ છે, એટલે એમ કે છે કે જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી, અને જે કોઈ અંતર માને છે બુદ્ધિથી, બુદ્ધિવાળા અંતર માને છે, બુદ્ધિ લડાવે ને, કેવી રીતના પરિણામ સાથે મેળવે, એક દ્રષ્ટાંત આપે ધન્ય આરાધનામાં. હા તો એ વસ્તુ ખ્યાલમાં હોવી જોઈએ ને, પૂછીએ છીએ એ વસ્તુ ખ્યાલમાં તો હોવી જોઈએ, પછી ફરીથી ખ્યાલ કરે ને. શું કહે છે કે જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી, અને જે કોઈ અંતર માને છે એટલે જ્યાં સુધી બુદ્ધિથી અંતર મનાય છે ત્યાં સુધી તે જીવને માર્ગની પ્રાપ્તિ परम विकट छे, थोड़ी विकट नथी एम के छे, ठीक, परम विकट छे एम लीधो, એટલે ઘણી વિકટ છે. એમ કેમ લીધું? અમે તો ધર્માત્મા તો માનીએ છીએ, અમે પરમાત્મા નથી માનતા, પણ ધર્માત્મા તો માનીએ છીએ. ચોથા ગુણસ્થાને કોણ ના પાડે છે? અવિરત સમ્યક દ્રષ્ટિ કહીએ છીએ, ઠીક. કે છે કે માર્ગ પ્રાપ્તિ પરમ વિકટ છે. કેમ? કે બુદ્ધિ હજી સીધી ચાલતી નથી. અસરળ ચાલે છે, વાંકી ચાલે છે, વક્ર થાય છે. તેને માર્ગ પ્રાપ્તિ પરમ વિકટ છે. હા, એટલી બુદ્ધિ તો એમની એ પહોંચી છે. એને જૈન શાસ્ત્ર નથી વાંચ્યા, એની એટલી બુદ્ધિ તો પહોંચી છે. ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, પ્રેક્ટિકલ નોલેજનો વિષય છે. જ્ઞાની તો પરમાત્મા જ છે એમ લખ્યું છે. જ્ઞાની તો પરમાત્મા જ છે, અને તેના ઓળખાણ વિના પરમાત્માની પ્રાપ્તિ કોઈને થઈ નથી. નિજ પરમાત્માની પ્રાપ્તિ જ્ઞાનીને ઓળખ્યા વિના કોઈને થઈ નથી. ખરું આત્મભાન થાય છે તેને હું અન્ય ભાવનો અકર્તા છું એવો બોધ ઉત્પન્ન થઈ, કૃપાળદેવના પોતાના માટેના વચનો એવું છે કે ખરું આત્મભાન થાય છે તેને હું અન્ય ભાવનો અકર્તા છું એવો બોધ ઉત્પન્ન થઈ અહમ પ્રત્યે બુદ્ધિ તે વિલય પામે છે. એવું જે આત્મભાન તે વારંવાર ઉજ્જવળપણે અમને વર્તા કરે છે, તથાપિ જેમ ઈચ્છીએ તેમ તો નહીં, સંતોષ નથી અમને દશાનો. પૂર્ણ દશા જ લેવી છે. અત્રે સમાધિ છે. આ પત્રમાં વર્તતા એવા, હવે એના ઉપરનું વિવેચન છે, આ પત્રમાં વર્તતા એવા ઉજ્જવળ આત્મભાવની, આત્મભાનની સ્પષ્ટતાપૂર્વક વિદ્યમાનતા પ્રકાશે છે કે અમને આત્મભાન વિદ્યમાન વર્તે છે. આત્માને વિશે આત્માપણું અને અન્યત્ર ક્યાંય આત્માપણું નહીં એવું ભાન વર્તતું હોવાને લીધે અન્ય ભાવનું કરતાપણું અથવા અન્ય ભાવને વિશે અહમ પ્રત્યે બુદ્ધિ વિલય પામે છે. અપૂર્વ એવું આત્મભાન પ્રગટ હોવા છતાં પૂર્ણ શુદ્ધ દશા નહીં હોવાથી તેમાં સંતોષ થતો નથી, છતાં પણ તે વિશે અસમાધાન નથી, અર્થાત સમાધાન વર્તે છે. એટલું સ્પષ્ટીકરણ. મુમુક્ષુ જીવે જ્ઞાની પુરુષની આવી અભ્યંતર દશાનું સ્વરૂપ ઓળખવા યોગ્ય છે, એટલે એની પરિણતિને ઓળખવી જોઈએ. અનુભવ પદ્ધતિએ ઓળખતા તેની પ્રતીત આવે છે. એટલે શું અનુભવ પદ્ધતિ? એટલે શું? કે પોતે પોતાના કરતાપણાનો અનુભવ જોવે. હા, ઉલટો અનુભવથી સુલતો અનુભવ પકડાય ને. શ્રદ્ધાને ઓળખવી તો ઉલટી શ્રદ્ધાથી ઓળખવી જોઈએ, કેમ કે સ્વભાવ ઓળખવો છે ને. આમ તો શ્રદ્ધા સમજાય ને, ઉલટી શ્રદ્ધા વર્તે છે કે નહીં? ઉલટી સુલટી કાઢી નાખો, શ્રદ્ધા તો કોમન છે, એમ શ્રદ્ધા પકડાય ને. તો શ્રદ્ધાનો અનુભવ પકડવો જોઈએ, ઉલટી નહીં, શ્રદ્ધાનો અનુભવ પકડવો જોઈએ. હા, માત્ર શ્રદ્ધા. એટલે શ્રદ્ધાનું સ્વરૂપ શું છે એ ખબર પડે, પછી જ્ઞાની સ્વરૂપ શ્રદ્ધા કેવી રીતે કરે છે સમજાય. હા હા, એવી રીતે ના. એટલે એવી રીતે શું છે કે જે જે જ્ઞાન દશા પ્રગટ છે તે જ્ઞાન દશાની જે પરિણતિ છે એ પરિણતિને અનુભવ પદ્ધતિએ ઓળખવી, વિચાર પદ્ધતિએ ઓળખવી, એમને અનુભવ પદ્ધતિએ ઓળખવી. શું એટલે તો આપણે આ દાખલા લઈએ છીએ, ભાઈ બાળકમાં ઐક્ય ભાવ કેવી રીતે કર્યો, કેવી કેવી રીતે કર્યો બાળકમાં ઐક્ય ભાવ, હજી તો એક મહિનાનું હોય અને જરાક હસે તો કહે એને હસતા આવડે છે. ઐક્ય ભાવ કેવી રીતે કરે, હસે છે આ તો જરાક હસીને બંધ થઈ જજો, ધ્યાન રાખજો, હમણાં ફરીને હસશે પાછો, એને હસાવવા માટે પ્રયત્ન કરે. કેવી રીતે ઐક્ય ભાવ કેવી રીતે કરે છે તો એ તમારા અનુભવથી પકડો. જો હું અહીંયા ઐક્ય ભાવ કરું છું તો અહીં તો વિષય જ બદલવાનો છે, એવો જ પ્રેમ મને જો સત્પુરુષ પ્રત્યે આવે, તારણહાર પ્રત્યે આવે, શું આ કંઈ તારી દેવાનું નથી, આ તો મોટો થઈને મારે મારે, એ તો એવા દાખલા જોયા છે, બાપને મારે છોકરા, હા આ તો તારણહાર છે. શું એને ઐક્ય ભાવ, અહીંયા ઐક્ય ભાવ પોતાના અનુભવથી પકડે, ઐક્ય ભાવ એટલે શું પણ કેમ સમજવો, એટલે તો દ્રષ્ટાંત લેવો પડે છે. એ અનુભવ છે, ઊંધો અનુભવ છે, પણ ઊંધા અનુભવથી સવળો અનુભવ પકડવાનો છે, એનું નામ અનુભવ પદ્ધતિની સમજણ છે. પોતાના પરિણમનના અનુભવ ઉપરથી સામાના પરિણમનનો અનુભવ સમજવો છે, એમ સમજવાની સાચી પદ્ધતિ જ છે. ભાવને ઓળખવો જોઈએ. એ તો અનુભવ પદ્ધતિથી સમજવાનો પ્રયત્ન કરે એટલે ઘણા પડખા સમજાય પછી, બહુ પડખા છે એના, કેટલાય પડખા સમજાય એવું છે. જ્ઞાની તો પરમાત્મા જ છે અને તેના ઓળખાણ વિના પરમાત્માની પ્રાપ્તિ થઈ નથી કોઈને, માટે સર્વ પ્રકારે ભક્તિ કરવા યોગ્ય, કેવા અમુક પ્રકારની એટલે એમાં કાયદા નહીં, એમ કે છે સવારની બેંસરીની ભાષામાં કહીએ તો એમાં કાયદા લગાડવાના નહીં. કોઈ ચોથા ગુણ સ્થાને છે માટે અર્ઘ ન ચડાવાય, હા અર્ઘ તો તેરમા ગુણ સ્થાનવાળાને જ ચડાવાય અથવા છઠ્ઠા ગુણ સ્થાનવાળાને જ ચડાવાય, હે એ તારું ડાપણ રહેવા દે એમ કે છે. ઠીક, સર્વ પ્રકારે ભક્તિ કરવા યોગ્ય એટલે નવધા ભક્તિમાં બધી ભક્તિ આવી ગઈ છે, હવે નવ પ્રકારમાં એવી દેહધારી દિવ્ય મૂર્તિ હવે બીજી રીતે નથી નજર આવતી. નજરમાં શું આવે છે? દેહધારી દિવ્ય મૂર્તિ, જ્ઞાની રૂપ પરમાત્મા, જ્ઞાની જ્ઞાનીના રૂપે પરમાત્મા, તેને નમસ્કારાદિ ભક્તિથી માંડીને સર્વ પ્રકારે, નમસ્કારથી માંડીને સર્વ પ્રકારે પરાભક્તિના અંત સુધી એકલય આરાધવી, એટલું આરાધન આવે જ્ઞાની પ્રત્યેનો, એવો શાસ્ત્ર લક્ષ છે, શાસ્ત્રનો આ આશય છે, અથવા મુમુક્ષુને યોગ્ય જે ઉપદેશ છે, મુમુક્ષુને યોગ્ય જે ઉપદેશ છે એનો આ નિચોડ છે. યહ નિચોડ યહ ગ્રંથ કો, એમ છે. મુમુક્ષુને યોગ્ય કોઈ ગ્રંથ હોય તો એનો નિચોડ અહીંયા છે. શું એવો શાસ્ત્રલક છે, એને એમ લાગે છે કે પરમાત્મા દેહધારી રૂપે થયો છે. આ ઈશ્વરના અવતાર અહીંથી ઊભા થયા. દિવ્ય ધ્વનિમાં એ વાત આવી મુમુક્ષુના માટે કે જો આ તારા માટે એને અવતાર લીધો, ઈશ્વરે જ અવતાર લીધો તારા માટે. આમ તો ઈશ્વર કોઈ અવતાર લીએ નહીં કોઈ દી, કેમ કે એ તો જન્મ જરા મરણથી મુક્ત હોય છે. પરમાત્મા તો જન્મ મરણથી મુક્ત થઈ જાય છે, પણ આ એક એવો પરમાત્મા છે કે જે તારા માટે જન્મો એમ કે છે. હા, એવું આવે એમાંથી આ પછી 24 અવતાર ચાલ્યા. બીજી રીતે પછી વિકૃતિ આવે ને, કાળે કરીને ન સમજાય એટલે વિકૃતિ વિકૃતિ આવતા આવતા આવું બધું થઈ જાય. પણ અહીંયા એમ કે છે કે આ પરમાત્મા દેહધારી રૂપે થયો છે એટલે દેહ એણે મારા માટે જન્મ લીધો છે, એમ જ શું નાની પુરુષ પ્રત્યે જીવને બુદ્ધિ થયે, ભક્તિ ઉગે છે. ખરી ભક્તિ ત્યારે ઉગે છે જેને ભક્તિ કહેવાય, સાચી ભક્તિ કહેવાય, યથાર્થ ભક્તિ કહેવાય, એ ત્યારે ઉગે છે કે આ દેહધારી રૂપે મારા માટે એને જન્મ લીધો, અવતાર લીધો અને મારું કામ થઈ ગયું હોય વિશ્વાસ પણ એટલે એ જ રીતે આવી જાય છે. અને તે ભક્તિ ક્રમે કરીને પરાભક્તિ રૂપ હોય છે, પછી એ ભક્તિ ઉગે છે, એ ભક્તિ વર્ધમાન થાય છે અને વધીને એ પરાભક્તિ રૂપે થઈ જાય છે. આ વિશે શ્રીમદ ભાગવતમાં અને ભગવદ્ ગીતામાં પણ ઘણા ભેદ પ્રકાશિત કરી એ જ લક્ષને પ્રશંસો છે. ભાગવતમાં અને ભગવદ્ ગીતામાં આ વાત આ લક્ષે ઘણી વાતો કરી છે. એ બે જુદા જુદા ગ્રંથો છે. ભાગવત તો બહુ મોટો ગ્રંથ છે, તો બહુ મોટો કથાનો યુગનો વોલ્યુમ છે શ્રી કૃષ્ણ ચરિત્રનો. અને ભગવદ્ ગીતા છે એ એક પ્રસંગ લીધો છે મહાભારતના યુદ્ધનો, અને એમાંથી ધૃતરાષ્ટ્ર છે જે દુર્યોધનના 100 કૌરવ છે ને, 100 ભાઈઓ એના પિતાશ્રી છે, ધૃતરાષ્ટ્ર છે. આંધળા છે, બનતા સુધી જન્માંધ છે, એ જન્માંધ છે, જન્મથી જ આંધળા હતા. હા, પણ રાજપુત્ર હતા એટલે ગાંધારી નામની કન્યાને અહીંયા પૈણ્યા હતા ને એનાથી 100 પુત્રોને ઉત્પત્તિ થઈ હતી, અને એ બધા કૌરવો કહેવાના. અને કૌરવોનો પાંડવો વચ્ચેનું જ્યારે યુદ્ધ થાય છે ત્યારે ધૃતરાષ્ટ્રના મુખમાં પ્રશ્ન મૂકેલો છે ગ્રંથકર્તાએ. બંને રચના વેદમ વ્યાસની ગણાય છે, વ્યાસજી જે થઈ ગયા એની રચના ગણાય છે. એના મુખમાં પ્રશ્ન મૂક્યો છે કે આ પાંડવો અને કૌરવો ભેગા થયા છે કુરુક્ષેત્રમાં, શું કુરુક્ષેત્રની અંદર ભેગા થયા છે, સમવેતા યુયુત્સવ, હવે એ બધા શું કરે છે મને જરા કયો, ત્યાં શું ચાલે છે? તો કે ત્યાં એમ થયું છે કે અર્જુન ગભરાણો છે અને અર્જુને શ્રી કૃષ્ણને પ્રશ્ન કર્યો છે કે આ તો બધા મારા ભાઈઓ છે, મારા કાકાઓ છે, મારા મામાઓ છે, બધા સામે બધા મારા બધા સગાઓ જ છે એની અંદર તો મોટાભાગના, આ બધાને મારે મારી નાખવાના, મારા તો આત્મક ધ્રુજવા મીંડ્યા છે. હા, પછી શ્રી કૃષ્ણ એને ઉપદેશ આપે છે. એના 18 અધ્યાય છે, લગભગ 700 જેટલા સંસ્કૃત શ્લોકો છે, એમાં ભક્તિ યોગ પણ છે. એક એક અધિકારને યોગ શબ્દ આપ્યો છે, બીજો સાંખ્ય યોગ છે, શું એવી રીતે ભક્તિ યોગ પણ છે. એમ 18 અધ્યાય છે એની અંદર. નાનપણમાં બહુ વાંચેલું ને કેટલું મોઢે કરેલું બધું, હા પણ છે સંસ્કૃતમાં બધું. મહાભારત જુદું છે ને ભાગવત જુદું છે. મહાભારતમાં મહાભારતનું યુદ્ધનો મુખ્ય વર્ણન છે અને ભાગવતમાં શ્રી કૃષ્ણ ચરિત્ર બાળપણથી માંડીને ઠેઠ એમનો યાદવાસ સ્થળે થઈને દેહાંત થાય છે ત્યાં સુધીનું આખું વર્ણન છે, એમના જીવનનું જીવન કથા છે આખે. એમાં જેટલા જેટલા યુદ્ધ કર્યા, બાળપણ કેવી રીતે ગયું, યુવાની કેવી રીતે ગઈ, શું મહાભારતનું યુદ્ધ લડાઈ, બધો પ્રસંગ એનો પેટામાં આવી જાય છે. આપણે નથી મોટી લડાઈ થાય ત્યારે એમ નથી કહેતા મહાભારત થયું, હા, અને ઘણી માથાકૂટ ઊભી થાય ત્યારે રામાયણ થયું એમ નથી કહેતા, વ્યંગમાં લાંબુ ચોડું થાય ત્યારે છે, બધા મોટા દળદાર ગ્રંથો છે. શું કહે છે, ત્યારે જીવને ભક્તિ ઉગે છે અને એ ભક્તિ ક્રમે કરીને વર્ધમાન થઈને પરાભક્તિ રૂપ હોય છે. આ વિશે શ્રીમદ્ ભાગવતમાં અને ભગવદ્ ગીતામાં ઘણા ભેદ એટલે ઘણા પ્રકાર પ્રકાશિત કરી એ જ લક્ષ્ય એટલે એ જ આશય પ્રશંસ્યો છે. અધિક શું કહેવું, જ્ઞાની તીર્થંકર દેવમાં લક્ષ્ય થવા, જૈનમાં પણ ઓલો અન્ય મતના શાસ્ત્રનું દ્રષ્ટાંત દીધું, હવે જૈનની વાત કરે છે, જ્ઞાની તીર્થંકર દેવમાં લક્ષ થવા માટે એટલે સજીવન મૂર્તિમાં લક્ષ થવા માટે, દેહધારીમાં લક્ષ થવા માટે, પણ પંચપરમેષ્ટી મંત્રમાં નમો અર્યંતાણમ પદ પછી સિદ્ધને નમસ્કાર કર્યો છે. કેમ કે પ્રત્યક્ષ એ થાય છે, સિદ્ધ કદી પ્રત્યક્ષ કોઈને થતા નથી. કોઈ પણ સંસારી જીવને સિદ્ધના પ્રત્યક્ષ દર્શન થતા નથી. અર્યન છે એ પ્રત્યક્ષ દેહધારી તરીકે પરમાત્મા જોવા મળે છે, માટે ઉચ્ચ પદે બિરાજમાન હોવા છતાં પણ સિદ્ધ પરમાત્માને પાછળ રાખ્યા છે અને અર્યન પરમાત્માને પહેલા નમસ્કાર કર્યો છે. ગુરુ ગોવિંદોનો ખડેમાં આવ્યા કે નહીં, ભાઈ પરમ ગુરુ છે, અર્યન છે એ પરમ ગુરુ છે, પેલા નમસ્કાર કર્યા છે કે નથી કર્યા? અહીંયાથી ઓલા ગુરુ ગોવિંદ ખડે ત્યાંથી ઉભું થયું છે. આ તો અનાદિ મૂળ મંત્ર છે, આ તો દિવ્ય ધ્વનિમાં પ્રકાશિત થયેલો અનાદિનો મૂળ મંત્ર છે. હા, ગુરુ ગોવિંદ ખડે પાછળથી આવ્યું કે પેલા આવ્યું એમ છે. જૈનમાં પણ એ વાત છે, એનું આ રહસ્ય છે. ક્રમ મૂકવાની પાછળ નમસ્કાર મંત્રમાં ક્રમ મૂકવાની પાછળ આ રહસ્ય છે. શું કે નિરંજન નિરાકાર એવા સિદ્ધ પરમાત્મામાં એક લઈએ ક્યારે પણ ભક્તિ ઉગી શકે નહીં, દેહધારી હોય તો ઉગે. એને એમ થઈ ગયેલા એમને હું શિષ્યને પ્રણામ કરું એમ લીધું. શું કહે છે, એ જ ભક્તિ માટે એમ સૂચવે છે. એ નમસ્કાર મંત્ર પણ એવો બોધ આપે છે કે પ્રથમ જ્ઞાની પુરુષની ભક્તિ અને એ જ પરમાત્માની પ્રાપ્તિ અને ભક્તિનું નિદાન છે. નિદાન એટલે કારણ, નિદાનનો અર્થ થાય છે કારણ. શું આત્મજ્ઞાની જોઈએ કે આત્મજ્ઞાની તણાના નિદાન એમ કરીને આવે છે ને આત્મસિદ્ધિમાં ગાથા, પ્રાપ્તિ તણા નિદાન એમ કરીને ગાથા છે. ઈલાજ કે છે, આમાં કારણ સમજે છે, ઈલાજ પણ લાગે છે. પ્રાપ્તિ અને ભક્તિનો ઈલાજ પણ, પરમાત્માની પ્રાપ્તિ અને ભક્તિનો ઈલાજ પણ એ જ છે. ઈલાજ પણ લાગવો પડે છે નિદાનમાં. આમ તો વૈદકની ભાષામાં નિદાન શબ્દનો વધારે પ્રયોગ છે, રોગના કારણને નિદાન કહે છે વૈદકની. આયુર્વેદમાં રોગના કારણને નિદાન કહે છે, કોઈ તમારો રોગ ક્યાંથી મૂળિયું ક્યાં છે એને નિદાન કહે છે. શું કહે છે, જ્ઞાની પુરુષની ભક્તિ એ જ પરમાત્માની પ્રાપ્તિ એનું કારણ છે અથવા પરમાત્માની ભક્તિ થવાનું એ જ કારણ છે. એ રીતે એમણે ભક્તિનો વિષય ભલે ટૂંકાણમાં પણ બહુ ખોયલો છે, આમાં બહુ સારી રીતે ખોયલો છે અને ઘણી વિચક્ષણતાથી ખોયલો છે એમણે. શું પછી એમના સૌભાગભાઈના પત્રમાં કોઈ બીજું પ્રશ્ન છે એ એમને જે વારંવાર લખ્યું છે એમના પોતાના વર્તમાન પરિસ્થિતિને સંયોગ ઉપર, એના ઉપર પણ એમણે બહુ સરસ વાત કરી છે કેટલીક. કાલના સ્વાધ્યાયમાં લઈશું.